પ્રકરણ 18 લીલાનો અંત. જાનકી વાનરોને તથા બીજાઓને જોઈને અને જે રીતે તેમને શણગારવામાં આવ્યા હતા અને વસ્ત્રો પહેરવામાં આવ્યા હતા તે જોઈને આશ્ચર્ય પામે. તે જ સમયે વાલ્મિકિ મુનિ ચિંતાયુક્ત બનીને તે સ્થાને આવી પહોંચ્યા. જે બન્યું હતું તે બધું તેમણે સીતાને વર્ણવી સંભળાવ્યું. મુનિએ હનુમાનના, જાંબુવાનના અને બીજાઓના બંધનો છોડી નાખ્યા અને તે વિલાપ કરવા લાગ્યા. કુમારો, તમે આ શું કર્યું? તમે રામને, લક્ષ્મણને અને શત્રુઘ્નને જમીન ઉપર પાડી દઈને આવ્યા છો. તે સાંભળી સીતાને આઘાત લાગ્યો. તે બોલ્યા, અરે રે વાલા બાળકો, તમારે કારણે વંશને કલંક લાગ્યું છે. જરા પણ વિલંબ ન કરો, મારા માટે ચિતા રચો, હું તેમાં સતી થઈને બળી મરીશ. હવે હું જીવી શકું તેમ નથી. ઝડપી કાર્ય કરવા માટે સીતાએ આજીજી કરી. વાલ્મિકી મુનિએ સીતાને આશ્વાસન આપ્યું, થોડી હિંમત આપી. પછી તે કુશ અને લવ સાથે યુદ્ધભૂમિ ઉપર ગયા. ત્યાંનું દ્રશ્ય જોઈને મુનિ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે રામના રથને અને અશ્વને ઓળખ્યા. રામને જોતા તે તેમને પગે પડ્યા. એક ક્ષણમાં રામ ઉઠીને બેઠા થયા. કુશ અને લવ તેમની સામે ઊભા હતા. વાલ્મિકીએ રામને કહ્યું કે સ્વામી, મારું ભવન કૃતાર્થે બન્યું છે. ઓહ, હું કેવો ધન્ય છું. પછી તેમણે લક્ષ્મણે સીતાને વનમાં ત્યાગ કર્યો હતો, તે સીતા આશ્રમમાં રહ્યા હતા તે, અને તેમણે લવ અને કુશને જન્મ આપ્યો હતો તે બધું જ વર્ણવી બતાવ્યું. તે બોલ્યા કે હે સ્વામી, લવ અને કુશ તમારા જ પુત્રો છે. પંચમહાભૂતોને સાક્ષીમાં રાખીને હું કહું છું કે લવ અને કુશ તમારા પુત્રો છે. તે શબ્દો સાંભળીને રામ બંને કુમારોને ભેટી પડ્યા. તેમણે તેમના મસ્તકો પંપાળ્યા. રામની કૃપાથી જમીન ઉપર પડેલા વાનરો અને યોદ્ધાઓ જીવતા થયા. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન કુમારોને લાડ કરવા લાગ્યા. લક્ષ્મણ ઝડપભેર સીતા પાસે ગયા, કારણ કે રામે તેમને કહ્યું હતું કે સીતા પોતાની પ્રતિજ્ઞા વિશે શું કરવા ધારે છે તે તેમની પાસેથી જાણી લો. પાસે આવીને લક્ષ્મણ સીતાને પગે પડે. જો રામની તેવી ઈચ્છા હોય તો સીતા પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તૈયાર હતા, એટલે તે લક્ષ્મણ સાથે રામ પાસે આવ્યા. સમૂહને જોઈને તેમણે સત્ય તરીકે ઘોષણા કરી કે હે દેવો, હે પંચમહાભૂતો, મેં સ્વપ્નમાં પણ રામ સિવાય બીજા કોઈનો મન, વચન કે કર્મ દ્વારા વિચાર કર્યો નથી. હે પૃથ્વી માતા, મને તમારામાં સમાવી દો. જ્યાં સીતા ઊભા હતા ત્યાં પૃથ્વી તરત જ ચિરાઈ ગઈ. મહાન ધડાકો થયો. પૃથ્વીના તે ખાડામાંથી એક દિવ્ય સિંહાસન પ્રગટ થયું. પૃથ્વી દેવી તેના ઉપર બેઠા હતા. સપાટી ઉપર આવેલા તે દેવીએ પોતાના હાથ વડે જાનકીને ઉપાડી લીધા. તેમણે જાનકીને આવો આશીર્વાદ આપ્યો. હે જાનકી, જન્મના દિવસથી તે આજ સુધી શોક વગરનો તારો એક પણ દિવસ પસાર થયો નથી. તે હંમેશા આંસુ જ રેલાવ્યા છે. આવ, મારા ઘરમાં આવ, સુખી થા. બીજી જ ક્ષણે બંને અદ્રશ્ય થઈ ગયા. સીતાનો યશ ત્રિભુવનમાં પ્રસરી ગયો. લક્ષ્મણે અને બીજાઓએ આ સ્પષ્ટ રીતે જોયું. તેઓ આંસુ સારવા લાગ્યા. રામે શોકાવિષ્ટ બનેલા માનવનું નાટક ભજ્યું. તે મનમાં વિચારવા લાગ્યા, મારા મનના વલણ અનુસાર જાનકી ચાલ્યા ગયા તે હંમેશા મારા મનની યોજનાઓ અનુસાર જ વર્તતા હતા. હવે આપણે પણ વૈકુંઠ ધામ જવું જોઈએ. પણ બીજાઓને તે દિલગીર અને જરા શોકાવિષ્ટ દેખાતા હતા. તરત જ તે પોતાના ભાઈઓ અને પુત્રો સાથે અયોધ્યા ગયા. યોજના અનુસાર તેમણે અશ્વમેઘની પૂર્ણાહુતિ કરી. શાસ્ત્રોક્ત 16 પ્રકારના દાન તેમણે ખૂબ માત્રામાં આપ્યા, જે અવર્ણનીય હતા. રામે જનકના મોભા પ્રમાણે તેમનું સન્માન કર્યું અને બંને કુમારોને જનક પાસે લઈ ગયા. પોતાના દોહિત્રોને જોઈને જનકને ખૂબ આનંદ થયો. જનક જ્ઞાની હતા. તે પોતાની અંતર દિવ્ય દ્રષ્ટિથી સીતાની દિવ્યતાને જાણતા હતા, એટલે જે બન્યું તેને માટે જનકે આશ્ચર્ય કે ચિંતા વ્યક્ત કર્યા નહીં. તેમનું મન સ્વસ્થ રહ્યું, કારણ કે તે જાણતા હતા કે જે બનવાનું હોય છે તે અવશ્ય બને જ છે. તે તો સદભાગ્યશાળી બન્યા હતા. ખૂબ આનંદપૂર્વક તે મિથિલા નગરી તરફ ગયા. રામના સંદેશ અનુસાર ગુરુઓ અને બ્રાહ્મણ રામ પાસે આવ્યા. મહાન યાગનું દર્શન કરી શક્યા હતા, તેથી ખૂબ સંતોષ પામીને તેઓ રામની રજા લઈને પોતપોતાના ઘરે ગયા. પછી પુત્રોને પોતાની પાસે બોલાવીને રામે તેમને સામ્રાજ્યના વહીવટના ઉપાયો, પદ્ધતિઓ વિશે બોધ કર્યો. પછી તેમણે કુમારોને વિધિપૂર્વક રાજતિલક કર્યો. ભરતના પુત્ર તક્ષને દક્ષિણ દેશનું રાજ્ય સોંપવામાં આવ્યું. ભરતના બીજા પુત્ર પુષ્કરને પુષ્કર રાજ્ય સોંપવામાં આવ્યું. તેમણે તે પ્રદેશના બાકી રહેલા રાક્ષસોનો નાશ કર્યો. તે રાજ્ય ઉપર પોતાની જાતને સુસ્થાપિત કરી. લક્ષ્મણના પુત્રો ચિત્રકેતુ અને ચિત્રાંગદ બળવાન યોદ્ધાઓ હતા, વીર લડાયકો હતા. યુદ્ધકળામાં તેઓ નિષ્ણાત હતા. તેમને પશ્ચિમના પ્રદેશોમાં મોકલવામાં આવે. ત્યાંના રાક્ષસોનો સંહાર કરી તે પ્રદેશોમાં તેઓ રાજ્ય કરવા લાગ્યા. રામે તે બંનેને રાજ્ય સત્તા આપી. ભિન્ન ભિન્ન નામવાળી બે નગરીઓ તેમની રાજધાનીઓ બની. તેમણે બધા પુત્રોને રાજકારણી અને વહીવટી બાબતો પર મૂલ્યવાન સલાહ આપી. કુશને અયોધ્યાનો રાજા બનાવવામાં આવ્યો. લવને ઉત્તર પ્રદેશ સોંપવામાં આવ્યો, જે પ્રદેશ સમૃદ્ધિનો ભંડાર હતો. લવણપુર, જે અત્યારનું લાહોર છે, તે આ નગરી તેની રાજધાની હતી. રામે દરેક જણને પૂર્ણ પ્રમાણમાં ગાયો, જમીનો, વસ્ત્રો અને નાણાં આપ્યા. તે દરમિયાન અયોધ્યાના લોકોને ખબર પડી ગઈ કે રામ હવે સ્વધામ જવા માગે છે. તેઓ મોટી સંખ્યામાં રામ પાસે આવ્યા. તેમણે પ્રાર્થના કરી કે અમારી વિનંતી સાંભળો. તેમની વિનંતી એ હતી કે અમને પણ તમારી સાથે દિવ્યધામ લઈ જાઓ. સ્વામી બોલ્યા કે તમારી વિનંતી વ્યાજબી છે. તેમાં રામે સંમતિ આપી. પોતાના રાજા પ્રત્યે તેમને જે પ્રેમ, જે ભક્તિ અને જે સમર્પણ ભાવના હતા તે જોઈને રામ રાજી થયા. લક્ષ્મણ તેમને દોરી ગયા. અંગદને કિષ્કિંધા રાજ્ય સોંપવામાં આવ્યું. સુગ્રીવ, જામવન અને વિભીષણ, નળ, નીલ અને બીજાઓ દિવ્યતાની મૂર્તિમાન વ્યક્તિઓ હતા. તેઓ અને બીજા વાનરો દિવ્ય કાર્ય પરિપૂર્ણ કરવા આવ્યા હતા. તે બધા તે વખતે રામ પાસે આવ્યા. રામ બોલ્યા, વિભીષણ, તમારે લંકા ઉપર રાજ્ય કરવાનું છે. આખરે તમે મને પ્રાપ્ત કરશો. રામે તેમને આવા આશીર્વાદ આપ્યા. પછી તે જાંબુવાન તરફ વળ્યા અને બોલ્યા, જાંબુવાન, દ્વાપર યુગના અંત સુધી પૃથ્વી ઉપર રહો. પછી કૃષ્ણ રૂપે અવતરેલા મારી સાથે તમારું યુદ્ધ થશે ત્યારે તમે મને અત્યારની પેઠે ઓળખી શકશો. રામે તેમને આવા આશીર્વાદ આપ્યા. પછી રામ સરયુ નદીના તટ ઉપર ગયા. ભરત રામની જમણી બાજુએ ચાલતા હતા અને શત્રુઘ્ન તેમની ડાબી બાજુએ ચાલતા. રામની પાછળ નગરીના મંત્રીઓ અને લોકો પણ ચાલતા. જ્યારે તેઓએ નદીના જળમાં પ્રવેશ કર્યો ત્યારે ભરત રામમાં વિલીન થઈ ગયા. શત્રુઘ્ને જળ સ્પર્શ કર્યો, તે કમળ જેવા શોભવા લાગ્યા. તે પણ રામમાં વિલીન થઈ ગયા. રામે એવા આશીર્વાદ આપ્યા કે જે લોકો આ પવિત્ર સ્થાનમાં આવશે અને પવિત્ર સરયુમાં સ્નાન કરશે તે બધા જ લોકો મને પ્રાપ્ત કરશે. સાઈરામ, આ રીતે રામકથા રસવાહિની અહીં પૂર્ણ થાય છે. ઓમ શ્રી સાઈરામ.